నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురామయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय आपणे करी रह्या छीए. एमां जीव अजीव अधिकारनी छेल्ली गाथा 68मी गाथा नो स्वाध्याय आपणे करी रह्या छीए. 68मी गाथा एनो गाथार्थ टीका अने भावार्थ आपणे कर्या छे. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર જે પ્રવચનો આપ્યા એ પ્રવચનોમાંથી કેટલાક અંશો આપણે કર્યા છે અને વધારાના અંશો આજે આપણે લઈશું. 68મી ગાથામાં એ વાત આવી કે જે આ ગુણસ્થાનો છે તે મૂળ કર્મના ઉદયથી થાય છે એવું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. સર્વજ્ઞના આગમમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે જે આ ગુણસ્થાનો છે તે મોહકર્મના ઉદયથી થાય છે એમ સર્વજ્ઞના આગમમાં એટલે કે સર્વજ્ઞ ભગવાન જીનેશ્વર ભગવાન એમની ઓમકાર ધ્વનિમાંથી ગણધર ભગવાને જે આગમો રચ્યા એ આગમોમાં એ વાત આવી છે એવું વર્ણવવામાં આવ્યું છે. અને એ બધા ગુણસ્થાનો જીવના નથી, એ બધા ગુણસ્થાનો છે તે જીવના નથી, એ જીવના હોઈ શકે પણ નહીં, કારણ કે એ સદાય અચેતન છે. જ્યારે ભગવાન આત્મા જીવ એ ચેતન છે એટલે પહેલું ગુણસ્થાન મિથ્યા દ્રષ્ટિથી શરૂ કરીએ અને બધા જ ગુણસ્થાનો છે તે સદાય અચેતન છે. એ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિ, મોહનીય કર્મ, એનો ઉદય હોય તો હોય, જો એનો ઉદય ન હોય એટલે કે મોહનીય કર્મનો ઉદય છે તો એ બધા ગુણસ્થાન છે, મોહનીય કર્મનો ઉદય નથી, ચાલ્યો જાય છે એટલે પછી એ ગુણસ્થાન રહેતા નથી. હવે ત્યાં એક સવાલ એવો થાય કે મોહનીય કર્મ 13મા ગુણસ્થાન કે તો જાય છે ને, ક્ષય થાય છે ને ચારે ચાર ઘાતી કર્મનો, પણ અહીંયા એનો અર્થ એવો લેવાનો છે કે હજી અઘાતી કર્મ તો બાકી રહ્યા છે એટલે અપેક્ષાથી જોવા જઈએ તો એ પૂદગલ દ્રવ્ય કર્મ છે એ ઉદયમાં આવે છે એટલે એ એનું કારણ છે અને એ કારણને લીધે જે કાર્ય થાય છે એ કાર્યરૂપે એ પૂદગળમય છે. એટલા માટે એ બધા કર્મ પ્રકૃતિના ઉદય રૂપે થયા છે. અગાઉ પણ 67મી ગાથામાં પણ એ રીતે વાત આવી કે વર્ણાદિક જે છે ભાવો એ બધા એ નામકર્મની પ્રકૃતિ ઉદયમાં આવી એટલે કે નામકર્મ ઉદયમાં આવ્યું એટલે એ બધું થયું. એવી રીતે અહીંયા આ ગુણસ્થાન લીધા છે. સમજાવવું એ છે કે જે કંઈ છે એ ગુણસ્થાન છે કે માર્ગના સ્થાન છે કે યોગ સ્થાન છે કે બંધના સ્થાન છે કે ઉદયના સ્થાન છે કે સંકલેશ સ્થાન છે, વિશુદ્ધિ સ્થાન છે, સંયમ લબ્ધિના સ્થાન છે, એ બધું જીવના મૂળ સ્વરૂપમાં નથી. કેમ કે જીવનું મૂળ સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે, એ માત્ર જ્ઞાન કરનાર એવો જ્ઞાયક ભગવાન આત્મા છે. અને આ બધું જે છે એ તો પૂદગળ તરફ દ્રષ્ટિ કરતા જે ભાવ થાય છે એ રૂપે છે. એટલે કે શુદ્ધિ અને અશુદ્ધિ દર્શાવનાર આ બધા ગુણસ્થાન વગેરે છે. હવે ભગવાન આત્મામાં તો કોઈ અશુદ્ધિનો અંશ રહ્યો જ નથી, અશુદ્ધિનો અંશ હોતો જ નથી, એટલે એ બધું હોય નહીં. અશુદ્ધિના અંશની વાત કરીએ તો એ ક્યાં છે? એ પર્યાયમાં છે. અશુદ્ધિના અંશ પર્યાયમાં છે એટલે એ અશુદ્ધિના અંશ પર્યાયમાંથી પૂર્ણપણે જાય તો પર્યાયમાં એ પૂર્ણ મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય, શુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય. એ અવસ્થા પ્રાપ્ત કરવાની છે, એ મોક્ષની અવસ્થા છે, મુક્તિની અવસ્થા છે, એ સિદ્ધની દશા છે. તો એવા સિદ્ધના સ્વરૂપને પ્રગટ કરવું છે પર્યાયમાં પૂર્ણ સ્વરૂપને, ત્યારે એનો માર્ગ દર્શાવ્યો કે એવા શુદ્ધ સ્વરૂપને પહેલા તું જાણ, એને સમજ, અને પછી એવા શુદ્ધ સ્વરૂપનો જ આશ્રય કર, એનું લક્ષ્ય કરીશ એટલે તને જે પર્યાય થશે તે નિર્મળ શુદ્ધ પર્યાય થશે. એટલે એવું સિદ્ધ સમાન સ્વરૂપ કેવું છે એ જણાવવા માટે અહીંયા બધા જ અજીવથી જુદો ભગવાન આત્મા કેવો છે એ દર્શાવવામાં આવ્યું છે. એમાં પૂજ્ય ગુરુદેવે ટીકા ઉપરના પ્રવચનમાં જે વાત કરી એમાંથી કેટલાક અંશો આપણે લીધા છે, હવે થોડા વધારે અંશો એમાંથી આપણે લઈએ છીએ. ટીકા ઉપરનું પ્રવચન, પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એમાં પાના નંબર 107 ઉપર એક પ્રશ્ન છે. પાનું 107 પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એમાં સૌથી ઉપર એક પ્રશ્ન છે કે રાગને આત્માની પર્યાય કઈ છે ને? રાગનું પરિણમન પર્યાયમાં છે અને તેમાં આત્મા તન્મય છે એમ કહ્યું છે ને? આ પ્રશ્ન આપણે ગઈ વખતે લીધો હતો અને એનો ઉત્તર પણ આપણે કર્યો છે, એટલે એનું સહેજ પુનરાવર્તન કરી અને આગળ વધીએ કે રાગ તમે તો એમ કહો છો કે આત્મામાં નથી, એ રાગ જે છે તે મોહનીય કર્મના ઉદયને કારણે છે, એ ભગવાન આત્મામાં નથી તમે એમ કહો છો. પણ અહીંયા તો શાસ્ત્રમાં તો એમ પણ વાત આવે છે ને કે રાગને આત્માની પર્યાય કઈ છે, રાગનું પરિણમન પર્યાયમાં છે અને તેમાં આત્મા તન્મય છે એવી વાત પણ આવે છે, તો શું? ગુરુદેવે એનો સ્પષ્ટ જવાબ આપ્યો કે એ વાત પર્યાયની અપેક્ષાએ કઈ છે, એટલે પર્યાયમાં રાગ થાય છે અને એ પર્યાય જીવની છે એ વાત બરાબર છે. તે વખતનું તે સત્ય છે એટલે કે તે હોવાપણું છે એટલે એ વાત પણ સત્ય છે કે પર્યાયમાં રાગ થાય છે અને એ પર્યાય જીવની છે. પણ અહીંયા તો વસ્તુનો સ્વભાવ બતાવવો છે, વસ્તુ એટલે ભગવાન આત્મા, એનો સ્વભાવ કેવો છે એ દર્શાવવું છે. એટલે એ દર્શાવતા કહેવામાં આવે છે કે એ રાગ છે તે આત્માના મૂળ સ્વરૂપમાં નથી, આત્મામાં એવા કોઈ ગુણ નથી કે જેથી એના સ્વભાવમાં રાગ હોય. એટલે રાગ એ આત્માનો સ્વભાવ નથી, રાગ આત્માનો સ્વભાવ નથી, પણ એવો રાગ પર્યાયમાં હોય છે અને એ બધું ક્ષણિક છે એટલે એને વ્યવહારથી જીવના કહેવામાં આવ્યા, વ્યવહારથી એને જીવની પર્યાય કહેવામાં આવી. નિશ્ચયથી એટલે કે આત્માના મૂળ સ્વરૂપની અપેક્ષાએ, દ્રવ્યની અપેક્ષાએ એ આત્માના નથી. આ સ્પષ્ટતા કરી ફરી આગળ બીજો એક પ્રશ્ન લીધો છે કે શાસ્ત્રોમાં તો એમ આવે છે ને કે ઉપાદાન સદસ્ય એટલે ઉપાદાન જેવા કાર્ય હોય છે. જો આ પ્રશ્ન જરાક સમજવા જેવો છે, ત્યાંથી આપણે આજે શરૂઆત કરીએ છીએ. શું કહ્યું, પ્રશ્ન શું કર્યો છે? પ્રશ્ન એમ કર્યો કે ઉપાદાન સદસ્ય કાર્ય હોય, જે કામ થાય, જે કાર્ય થાય, જે પરિણામ આવે, કાર્ય થાય એટલે પરિણામ આવે, એટલે કે જે પર્યાય થઈ, જે દશા થઈ, એ કાર્ય કેવા હોય? તો કે ઉપાદાન જેવું હોય એવા, ઉપાદાન જેવા કાર્ય હોય ને, એટલે ઉપાદાન સદસ્ય, શાસ્ત્રની ભાષામાં એને ઉપાદાન સદસ્ય એટલે ઉપાદાન જેવા જ હોય ને, કાર્ય જે છે તે જેવું ઉપાદાન હોય એવું જ હોય ને. અને અહીંયા રાગના પરિણામ થયા છે તો પછી, એટલે પ્રશ્ન મૂળ વાતનો એ થયો છે કે જે કાર્ય છે એ રાગરૂપે થયું છે તો પછી રાગરૂપે આત્માનું સ્વરૂપ હોય? એક તો એવો વિકલ્પ આવ્યો હોય પ્રશ્નકારને, એવો એક વિકલ્પ આવ્યો હોય. અને બીજી વાત એ છે અહીંયા કે તમે મોહનીય કર્મને કારણે જે કહ્યું એને કારણે ગુણસ્થાન આદિ બધા રાગ આદિના જે ભાવ થાય છે એમ જો તમે કહ્યું છે તો પછી આ કાર્ય જે છે એ ઉપાદાન જેવું હોવું જોઈએ, તો એ વાત અમને બરાબર સમજાતી નથી. ઉત્તર આપ્યો છે કે એ પર્યાય સિદ્ધ કરવી હોય એની વાત છે, કેમ કે આ ગાથામાં જે વાત આવી ને કે વસ્તુના સ્વભાવની દ્રષ્ટિથી જોતા એ બધા રાગાદી ભાવો છે એ પૂદગલ કર્મના વિપાકનું જ કાર્ય છે, એટલે પૂદગલ કર્મના ઉદયનું જ કાર્ય છે એમ જણાય છે. એટલે વ્યવહાર મોક્ષ માર્ગ એ શુભરાગ જે છે એ શુભરાગ પણ ખરેખર તો એ પૂદગલના ઉદયપૂર્વક જ થાય છે. એટલે પૂદગલના એટલે કે દ્રવ્ય કર્મ એ પૂદગલ એના વિપાક અથવા તો એના ઉદય એના પૂર્વક જ થાય છે અને એ અચેતન છે એમ જ્યારે વાત આવી ત્યારે આ પ્રશ્ન કર્યો કે આ ઉપાદાન જેવા જ કાર્ય હોય છે તો એ કઈ રીતે છે. એટલે એને સમજાવતા કહ્યું કે પર્યાય સિદ્ધ કરવી હોય એની એ વાત છે, હમણાં એ વાત નથી. અહીંયા તો કર્મના વિપાકના કારણપૂર્વક થયા હોવાથી શુભ પરિણામને અને ગુણસ્થાનોને પૂદગળ ના કયા છે, અચેતન કયા છે. અને એમાં પૂદગળ દ્રવ્યકર્મ છે, પૂદગળ છે તે દ્રવ્યકર્મ લીધું છે, એનો વિપાક કહો અથવા તો ઉદય હોય છે તો એને કારણે અહીંયા મોહની કર્મની વિશેષતાથી વાત કરી છે, એની મુખ્યતાથી વાત કરી છે. પહેલા 67મી ગાથામાં નામ કર્મની મુખ્યતાથી વાત કરી હતી, અહીંયા મોહની કર્મની મુખ્યતાથી વાત કરી છે. એટલે કે એના ઉદયને કારણે આવા રાગ આદિ પરિણામ થાય છે, એટલે એ જીવના નથી. શાસ્ત્રમાં બીજે વ્યવહારથી એને જીવની પર્યાય કહેવામાં આવી છે, એને જીવની પર્યાય કહેવામાં આવી છે. જ્યારે અહીંયા એને એટલે કે આ શુભાશુભ ભાવને રાગના પરિણામ થયા તેને ગુણસ્થાનને એ બધાને પૂદગલના કયા છે અને અચેતન કયા છે. અહીંયા કારણ એ છે કે અહીંયા જે દ્રવ્ય છે એની દ્રષ્ટિ કરવી છે, તો દ્રવ્ય કેવું છે એ જણાવવું છે, એટલે એ રીતે કહેવામાં આવ્યું છે. અહીંયા પર્યાયની મુખ્યતાથી વાત નથી કરી, અહીંયા દ્રવ્યની મુખ્યતાથી વાત કરી છે. એટલે જેટલા પ્રશ્નો બીજા આવશે એ બધા પ્રશ્નો આ પ્રકારે જ હશે કે પર્યાયની મુખ્યતાથી જે કંઈ કહેવામાં આવ્યું હોય અથવા તો પર્યાય કોની છે એમ સમજાવવા માટે કહેવામાં આવ્યું હોય કે જીવની જે પર્યાય છે માટે એને માટે જીવ જ જવાબદાર છે એ બધું કહેવામાં આવ્યું હોય ત્યારે ત્યાં એમ જણાવવામાં આવ્યું હોય કે એ પરિણામ જીવના છે. પણ અહીંયા તો જીવ કેવો છે, એ ત્રિકાળ એનું સ્વરૂપ કેવું છે, એ દ્રવ્ય કેવું છે એટલે શુદ્ધ દ્રવ્ય કેવું છે એ જણાવવું છે, તો એ બધી વસ્તુને ગૌણ કરી અને મુખ્યતા દ્રવ્ય કેવું છે એની લઈને વાત કરવી છે, એટલે બીજા બધા પરિણામ જીવની પર્યાય રૂપે થઈ રહ્યા છે, તે છતાંય એ બધા પરિણામ ને અહીંયા લક્ષ આપ્યા વિના માત્ર દ્રવ્યનું જ લક્ષ કરતા જેવું દ્રવ્ય અનુભવમાં આવે છે એ જણાવ્યું છે. એટલે એવા દ્રવ્યની અંદર જે અનુભવમાં આવે છે એવા દ્રવ્યની અંદર આવા કોઈ પરિણામ છે નહીં, આવા કોઈ શુભાશુભ ભાવ નથી કે માર્ગના સ્થાન વગેરે કંઈ નથી. એ 29 પ્રકારના ભાવ કયા એ એમાં નથી. આમાં જે ઉદાહરણ લેવામાં આવ્યું એની પણ ફરીથી સ્પષ્ટતા કરી ગુરુદેવે કે જવ છે, જવ પૂર્વક જ થાય છે અને આ ન્યાયે પૂદગલના પાકથી થયેલા શુભાશુભ અને ગુણસ્થાન પૂદગલ જ છે, જીવ નથી. એ દ્રવ્યકર્મને કારણે થયા છે, એના ઉદયને કારણે જેવા પરિણામ થયા છે. કેમ કે જીવને પોતાના સ્વરૂપનો આશ્રય કરતા, જેવું શુદ્ધ સ્વરૂપ છે એનું લક્ષ કરી એનો આશ્રય કરતા જે પરિણામ થાય છે એ તો શુદ્ધ નિર્મળ પરિણામ થાય છે. અને આ પરિણામ જે થયા એ તો પેલો કર્મનો ઉદય આવ્યો છે એની સાથે જોડાવાને કારણે થયેલા છે. આપણે અગાઉ પણ ગાથામાં એ વાત કરી ગયા છીએ, ભાવક અને ભાવ્ય એની વાત કરી છે. તો કર્મના ઉદયને ભાવક કહેવામાં આવ્યા, અને એ ભાવક ત્યારે જ કહેવાય કે જ્યારે એ ઉદય સાથે જીવ જોડાઈ અને એવા ભાવે પરિણમે તો એ ભાવક કહેવાય. પણ જીવ એ કર્મના ઉદય સાથે જોડાય નહીં. જેમ કે મુનિ પોતે પ્રચુષ્ સંવેદન સહિત પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે, અને બહારમાં કર્મના ઉદયો જે કંઈ છે એ તરફ એમનું લક્ષ્ય પણ જતું નથી, એની સાથે જોડાતા પણ નથી, તો એ બધા કર્મના ઉદયો એમને માટે એ ભાવક થતા નથી. ભાવક તો ત્યારે જ થાય કે તમારો ભાવ કે જે ઉદય વર્તે છે, કર્મના ઉદય વર્તે છે એની સાથે જોડાય, એનું લક્ષ કરે, અને જે ભાવ થાય છે એ ભાવ ભાવક પણું છે, એટલે ત્યારે એને કર્મના ઉદયને ભાવક કહેવાય. પણ એની સાથે જોડાઈએ જ નહીં તો એ ભાવક બનતા જ નથી. અહીંયા આ જે શુભરાગ થયો એ બધું શું છે, એ ભાવ્ય છે, અને એનું ભાવક શું હોય, એનું ભાવક કર્મના ઉદય હોય, કર્મનો વિપાક હોય. એટલે કર્મના વિપાકને કારણે એ છે, અને કર્મ જે છે તે અચેતન છે, જડ છે, એટલા માટે એ બધા શુભ ભાવ શુભ રાગ વગેરે જે છે એને પણ અચેતન કહેવામાં આવ્યું. કેમ કે જવ પૂર્વક જવ થાય છે, ઘઉં પૂર્વક ઘઉં થાય છે, બાજરા પૂર્વક બાજરો થાય છે, તો પછી એ કર્મના ઉદયપૂર્વક જે કંઈ થાય એ બધું જડ કર્મ છે, એના ઉદયપૂર્વક થતું હોવાથી એ પણ જડ છે, અચેતન છે, એમ અહીંયા આ ગાથામાં કહેવામાં આવ્યું. અને એવું જડ અચેતન ભગવાન આત્માના દ્રવ્યમાં નથી. દ્રવ્ય અપેક્ષાએ જો જોઈએ તો ભગવાન આત્મા ત્રણેકાળ શુદ્ધ છે, એમાં એ વસ્તુ નથી. તો આ રીતે અહીંયા બહુ સરસ સ્પષ્ટતાઓ ગુરુદેવે કરી છે. ફરી પ્રશ્ન કર્યા છે, અભ્યાસીઓને પ્રશ્નો થાય, અભ્યાસીઓના જે પ્રશ્નો હોય છે એ આશંકા તરીકે હોય, શંકા તરીકે નથી હોતું, એટલે એમને કેટલાક પ્રશ્ન થાય, જુદા જુદા શાસ્ત્ર વાંચ્યા હોય એની વાતને અહીંયા સાથે લેવી હોય તો કઈ રીતે છે એવા પ્રશ્ન થાય. અહીંયા ફરી એક પ્રશ્ન લીધો છે કે તત્વાર્થ સૂત્રમાં તો એમ આવે છે કે રાગ ગુણસ્થાન આદિ જે ઉદય ભાવ છે તે જીવ તત્વ છે. જુઓ, ઉદય ભાવ તો છે, એને ઉદય ભાવ તો કયો છે? તત્વાર્થ સૂત્રમાં મોક્ષશાસ્ત્ર ઉમાસાતીજી ભગવાને જેની રચના કરી એ જે સંસ્કૃતમાં ગાથાઓ છે, તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ બીજી ગાથા આપણે જે લઈએ છીએ તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ પહેલી ગાથા છે. એટલે એ તત્વાર્થ સૂત્રમાં એમ આવે છે કે રાગ ગુણસ્થાન આદિ જે ઉદય ભાવ, આખા ઉદય ભાવને જીવ તત્વ કહેવો છે, ઉદય ભાવને જીવ તત્વ કહેવામાં આવ્યો છે. એટલે અહીંયા તો તમે એમ કહો છો કે ભગવાન આત્મામાં એ નથી, અને ત્યાં તો એમ કહેવામાં આવ્યું છે કે ઉદય ભાવ છે તે જીવ તત્વ છે, તો પછી કઈ રીતે? ગુરુદેવે સ્પષ્ટતા કરી છે, થોડી સૂક્ષ્મ વાતો આમાં લીધી છે, ધ્યાનપૂર્વક આપણે એને સમજવાની છે. એકાગ્રતા બરાબર અહીંયા રાખવી, આડું અવળું ક્યાંય ધ્યાન આપવામાં આવશે તો નહીં સમજાય. પુસ્તકમાં ધ્યાન આપો, પ્રભુ એમાંથી બરાબર વાંચી અને સમજવાનું છે. હવે બધી વાત આવે છે એ થોડીક કદાચ અઘરી લાગશે, પરંતુ એ બધો બીજા અધિકાર એટલે કે કર્તા કર્મ અધિકાર માટેનો પાયો છે, એટલે એને સમજવું તો પડશે, નહીંતર કર્તા કર્મ અધિકાર બરાબર સમજાશે નહીં. જો અહીંયાથી જ એની શરૂઆત કરી છે તો આપણે લઈએ. શું પ્રશ્ન? કે તત્વાર્થ સૂત્રમાં તો એમ આવે છે કે રાગ ગુણસ્થાન આદિ જે ઉદય ભાવ છે તે જીવ તત્વ છે, ઉદય ભાવ છે તે જીવ તત્વ છે, એમ આવ્યું. એનો ઉત્તર આપે છે ગુરુદેવે કે ત્યાં તો જીવની પર્યાય સિદ્ધ કરવી છે, તેથી પર્યાય અપેક્ષાએ એ બરાબર છે, પર્યાય અપેક્ષાએ એ જીવના છે. ઉદય ભાવ છે એ કોને થાય, જીવને થાય કે જડને થાય? ઉદય ભાવે કોણ પરિણમે? તમારી સામે પડેલું જે કોમ્પ્યુટર છે કે ડેસ્ક છે કે ચેર છે કે ટેલિફોન છે, એ જડ છે, એ કેવા ભાવે પરિણમે? એ જડના ભાવે પરિણમે. અહીંયા એ ઉદય ભાવે પરિણમે છે, એટલે કે એ જે એના સંયોગ કર્મને કારણે ઉત્પન્ન થયા છે એ સંયોગી ભાવ, એ સંયોગ સાથે જોડાય અને જે ભાવ કરે છે એ તો જીવનો જ હોય ને. એટલે એ ઉદય ભાવ હોય કોનો? જીવનો હોય. ઉદય ભાવે કોણ પરિણમે? જીવ પરિણમે. એટલા માટે એ ઉદય ભાવ એ જીવ તત્વ છે એમ ત્યાં કહેવામાં આવ્યું. પણ ત્યાં અપેક્ષા શું છે? ત્યાં એ સમજાવવું છે કે જીવને ઉદય ભાવે પરિણમવાનું થાય છે, અને એ પરિણમન થયું, એ પર્યાય જ્યારે થઈ છે, એ જ્યારે પર્યાય થઈ છે તો એવી પર્યાય એને વર્તમાનમાં વર્તે છે એમ સમજાવવું છે. એટલે કે પર્યાય છે, ત્રિકાળ દ્રવ્ય શુદ્ધ છે એ વાત બરાબર છે, પણ સાથે પર્યાય પણ છે, અને દરેક સમયે સમયે જે પર્યાય થઈ રહી છે એ પર્યાય પરનું લક્ષ કરતા થાય છે. એટલે કે ઉદય ભાવ આવ્યા છે એનું લક્ષ કરતા થાય છે તો એ વિભાવ પર્યાય છે, પણ એ પર્યાય છે, પર્યાયનું હોવાપણું છે, અને એવું પર્યાયનું હોવાપણું સિદ્ધ કરવા માટે એ જીવની પર્યાય છે એમ સિદ્ધ કરવા માટે, એ પર્યાય જીવની જ છે એને માટે જવાબદાર જીવ છે, એમ નથી કે કર્મના ઉદય એને એવી પર્યાય કરાવે છે એમ નથી. કર્મના ઉદય છે એને કારણે એ પર્યાય થાય છે, અને એ પર્યાય જીવની છે એમ જ્યાં ત્યાં સિદ્ધ કરવું છે, એટલા માટે ત્યાં એમ કહેવામાં આવ્યું કે એ જીવની પર્યાય છે, અને તેથી પર્યાય અપેક્ષા એ બરાબર છે કે એક સમયનું સત છે, હોવાપણું છે. પરંતુ અહીંયા એ વાત નથી સિદ્ધ કરવાની. અહીંયા તો દ્રવ્ય કેવું છે, શુદ્ધ છે, ત્રિકાળ છે, એ સિદ્ધ કરવું છે. એટલા માટે દ્રવ્યની અંદર એ બદલાતી વસ્તુને લેવામાં આવી નથી. પર્યાય એ બદલાતું તત્વ છે, દ્રવ્ય છે એ ધ્રુવ તત્વ છે. એટલે અહીંયા તો ધ્રુવની વાત લીધી છે, જે બદલાતું નથી એની વાત લીધી છે. એટલે અહીંયા ભગવાન આત્મા શુદ્ધ કેવો છે, એનો સ્વભાવ કેવો છે એ દર્શાવ્યું છે. એટલે ગુરુદેવ સ્પષ્ટતા કરી કે ત્યાં તો જીવની પર્યાય સિદ્ધ કરવી છે, તેથી પર્યાય અપેક્ષા એ બરાબર છે, પરંતુ અહીં તો સ્વભાવ સિદ્ધ કરવો છે ને. અને હવે પછી કર્તા કર્મ અધિકાર શરૂ કરવાનો છે તેનો આ ઉપોદઘાત છે, એની અહીંયા શરૂઆત જાહેરાત થઈ ગઈ છે કે આ જીવ અજીવ અધિકાર પણ અહીંયા આ છેલ્લી ગાથા 68મી ગાથા છે એની અંદર એ વાતનો સ્વીકાર કરે છે કે જીવથી અજીવ જુદું છે, અને પછી કર્તા કર્મ અધિકારમાં લઈ જવા છે, એટલા માટે આ વાત એ રીતે લેવામાં આવી છે. જીવ અજીવ અધિકાર પણ આ છેલ્લી ગાથા પછી કર્તા કર્મ અધિકાર લેવો છે, તેથી અહીંથી જ ઉપાડ્યું છે કે પૂદગલ કારણ છે અને તેનું કાર્ય પૂદગલ જ છે. એટલે અહીં 14 ગુણ સ્થાન પૂદગલ મોહકર્મના કારણપૂર્વક થતા હોવાથી પૂદગલ જ છે એમ કહ્યું છે. અને આગળ પણ 109-112 ગાથામાં 13 ગુણ સ્થાન પૂદગલ છે એમ કહેશે. તેઓ કરતા એવા પૂદગલનું કાર્ય એટલે કર્મ છે. ગુણસ્થાન છે તે પૂદગલનું કાર્ય છે, જીવનું કાર્ય નથી. જીવનું કાર્ય તો શુદ્ધ પર્યાય જ હોય, નિર્મળ પર્યાય રૂપે જ હોય, પણ ગુણસ્થાન પૂદગલનું કાર્ય હોઈ શકે નહીં. રાગ શુભ હોય કે અશુભ એ જીવનું કાર્ય હોઈ શકે નહીં, કેમ કે જીવના સ્વભાવમાં એ નથી, એટલે એ જીવનું કાર્ય નથી, એ જીવનું કાર્ય નથી, એ બધું પૂદગલનું કાર્ય છે. હવે આગળ પણ એમાં થોડોક વિસ્તાર કર્યો છે, એમાં એ કર્તા કર્મ અધિકારમાં જે વાત આવવાની છે એ વાત લીધી છે કે 109-112 ગાથામાં તે ગુણસ્થાન પૂદગલ છે એમ કહેશે, અને તેઓ કરતા એવા પૂદગલનું કાર્ય એટલે કર્મ છે, અને નવા કર્મ જે બંધાય છે તેમાં 13 ગુણસ્થાન જેવો પૂદગલ છે તે કારણ છે. ત્યાં એમ લીધું છે, નવા કર્મ જે બંધાય છે તેમાં 13 ગુણસ્થાન જેવો પૂદગલ છે તે કારણ છે તેમ લીધું છે. એ આગળ ગાથામાં એ વાત આવશે. અને એમ પણ આવે છે કે જૂના કર્મ વ્યાપક થઈને તે 13 ગુણસ્થાનને વ્યાપે છે, વ્યાપને કરે છે, વ્યાપે છે. જૂના કર્મ વ્યાપક થઈને, જૂના કર્મનો ઉદય આવે છે, એ ઉદયને કારણે એ 13 ગુણસ્થાનને કરે છે. એ 13 ગુણસ્થાન છે તે તેનું વ્યાપ્ય છે. કર્મ વ્યાપક છે, કર્મ વ્યાપક અને ગુણસ્થાન છે તે વ્યાપ છે. જૂના કર્મ વ્યાપક થઈને 13 ગુણસ્થાનને કરે છે એટલે એમાં એ વ્યાપે છે. કર્મના ઉદયો છે તે ગુણસ્થાનમાં વ્યાપે છે. ગુણસ્થાન શું છે? શુદ્ધ અને અશુદ્ધ એવી મિશ્ર દશા દર્શાવનારા એ ગુણસ્થાન છે. એ કર્મના ઉદયને કારણે એ અશુદ્ધિ, જીવનો પુરુષાર્થ તે શુદ્ધિ, એ બંને હોય તો ગુણસ્થાન હોય. માત્ર જીવ પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપે પરિણમે તો કોઈ ગુણસ્થાન હોતા નથી. એટલે ગુણસ્થાન થવામાં મૂળ વસ્તુ શું છે? તો કે કર્મનો ઉદય, અને કર્મના ઉદય એ જીવ જ્યારે પરિણમે છે તો ગુણસ્થાન થાય છે. કર્મના ઉદય ઔદયિક ભાવે જ પરિણમે, મિથ્યાત્વ ભાવે જ પરિણમે પૂર્ણપણે, ત્યારે એને પહેલું ગુણસ્થાન મિથ્યાત્વ છે. અને એને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે અને હજી ચારિત્રની દશા થઈ નથી એટલે હજી ચારિત્ર મોહનીય પડ્યું છે અને દર્શન મોહનીયનો માત્ર ઉપશમ થયો છે એટલે એનો અર્થ એ થયો કે મોહનીય કર્મનો હજી ઉદય વર્તે છે, તો એને ચોથું ગુણસ્થાન છે. આપણે બરાબર એક્ઝામ્પલ લઈને સમજીએ તો બહુ સહેલાઈથી સમજાશે કે ગુણસ્થાન જે છે એ મોહનીય કર્મના ઉદયને કારણે છે. એ વાત આપણે જે કરી તો એમાં કઈ રીતે થાય છે કે પહેલું ગુણસ્થાન છે ત્યારે શું છે કે મોહનીય કર્મનો ઉદય પૂરેપૂરો વર્તે છે, એને દર્શન મોહનીય ચારિત્ર મોહનીય બધું પડ્યું છે, એમાંથી કંઈ ગયું નથી, તો એ પહેલું ગુણસ્થાન મિથ્યાત્વ છે. અને ચોથા ગુણસ્થાનની વાત લઈએ તો એ દર્શન મોહનીય નો ઉપશમ થયો છે પણ ચારિત્ર મોહનીયમાંથી હજી કંઈ ગયું નથી, માત્ર અનંતાનું મંદિર કસાયની પહેલી ચોકડી ગઈ છે અને હજી કદાચ ક્ષાયિક સમ્યક્ત્વ પણ થયું નથી, તો એવું એ ચોથું ગુણસ્થાન છે. ત્યારે પણ હજી એને મોહનીય કર્મની કેટલી બધી પ્રકૃતિઓ પડેલી છે, કેટલી બધી પ્રકૃતિ ઉદયમાં છે, કેમ કે મોહનીય કર્મની તો 28 પ્રકૃતિ છે. એટલે એમાં થોડુંક ગયું છે એટલે શુદ્ધતા એટલી પ્રગટ થઈ છે એટલે એને કારણે એ ચોથું થયું. થોડી શુદ્ધતા છે અને બાકી અશુદ્ધિ છે. એ જ રીતે બધા ગુણસ્થાન માટે જેમ જેમ આગળ વધે છે તેમ શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિ ઘટતી જાય છે. તો આમ થાય છે ત્યારે પેલું કર્મ છે ને, એ કર્મનો ઉદય છે, એ કર્મનો ઉદય ત્યાં વ્યાપી રહ્યો છે, ક્યાં? ગુણસ્થાનમાં. એટલા માટે એને એમ કહેવામાં આવ્યું કે કર્મ વ્યાપક થઈને એ 13 ગુણસ્થાન છે એને કરે છે અથવા તો ત્યાં વ્યાપે છે, ગુણસ્થાનને વ્યાપને કરે છે. એટલે ગુણસ્થાન થવાનું કારણ એ છે. જૂના કર્મ વ્યાપક છે અને 13 ગુણસ્થાન તેનું વ્યાપ્ય છે. ફરીથી સમજીએ, આ વાત નહીં સમજાય તો આગળ કર્તા કર્મ અધિકારમાં મુશ્કેલી પડશે. એટલે વ્યાપ અને વ્યાપકને આપણે સમજવા છે અને સાથે સાથે ગુરુદેવે આ વાત સમજાવી છે એ દ્વારા જ આપણે સમજી લઈએ તો બહુ સહેલું થઈ જશે. જૂના કર્મ વ્યાપક થઈને, જો વ્યાપક અને વ્યાપ્ય બંને વાતને લેવાની છે. આપણે પહેલા ભાવક અને ભાવ એ વાત સમજ્યા હતા. પેલું ભાવક ક્યારે થતું હતું? કે જ્યારે જીવને એવા ભાવ થતા હતા તો કર્મના ઉદયને ભાવક કહેવાયો અને જીવના ભાવને ભાવક કહેવામાં આવ્યું હતું. અહીંયા કર્મનો ઉદય છે એ વ્યાપક થયો. એ વ્યાપક ક્યારે થયો છે? કે ગુણસ્થાનની ઉત્પત્તિ છે. એટલે ગુણસ્થાન ખરેખર તો શું છે? એ જીવની દશા છે. શુદ્ધિ ની વૃદ્ધિ થતી જાય છે, એમ એમ ગુણસ્થાન ઊંચા થતા જાય છે, એટલે ત્યાં હજી શુદ્ધિ ને અશુદ્ધિ બંને પડ્યા છે. તો એવા એ ગુણસ્થાનમાં આ કર્મનો ઉદય ત્યાં એમાં દેખાય છે. કર્મના ઉદયો ત્યાં પડ્યા છે. કર્મના ઉદયો બિલકુલ હશે નહીં તો પછી ગુણસ્થાન નો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. પછી તો ભગવાન આત્મા ત્રણેય કાળ શુદ્ધ જ છે, એવો જ શુદ્ધ એ વખતે પર્યાયમાં પ્રગટ થશે. પણ હજી શુદ્ધિ પૂરેપૂરી થઈ નથી એવી જે દશા છે, ત્યારે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ નથી, ત્યારે બધા ગુણસ્થાન છે. તો ગુણસ્થાનની અંદર શું છે તો કે કર્મના ઉદયો અશુદ્ધિ રૂપે હજી ત્યાં રહ્યા છે. અને કર્મના ઉદયો અશુદ્ધિ રૂપે રહ્યા છે તો એમાં એ રીતે જોવા જઈએ તો ગુણસ્થાનની અંદર શું વ્યાપી રહ્યું છે, ગુણસ્થાનની અંદર શું વ્યાપી રહ્યું છે તો કે કર્મના ઉદયો વ્યાપી રહ્યા છે. કર્મના ઉદયો જે છે વ્યાપક થઈ અને એ ગુણસ્થાનને કરે છે એમ કહેવામાં આવે. કર્મના ઉદયો, કર્મના વિપાકને કારણે જે ઉદય વર્તે છે એ ગુણસ્થાનને કરનારો થયો. એટલે જૂના કર્મ વ્યાપક છે અને તેર ગુણસ્થાન છે તેનું વ્યાપ્ય છે. એ પરિણામ ક્યાં દેખાય છે? એ પરિણામ ગુણસ્થાન રૂપે દેખાય છે. જૂના કર્મ જે છે એ ઉદયમાં આવે છે એટલે એ વ્યાપકપણે વર્તે છે અને એના પરિણામ ગુણસ્થાનમાં જણાય છે, એટલે ગુણસ્થાન એનું વ્યાપ્ય છે. જ્યાં એ પરિણામો પહોંચે છે, જ્યાં પરિણામો રહ્યા છે એ ગુણસ્થાનો છે. કેમ કે કર્મના ઉદયને કારણે શું છે? અશુદ્ધિ. અને એ અશુદ્ધિ ક્યાં દેખાય છે, ક્યાં વ્યાપેલી છે, ક્યાં પ્રસરેલી છે? તો ગુણસ્થાનમાં. એક પણ ગુણસ્થાન હોય નહીં એવી દશા હોય ત્યારે તો શું હોય? પૂર્ણ શુદ્ધ દશા હોય. ત્યારે તો પૂર્ણ શુદ્ધ દશા હોય. એટલા માટે એ કર્મના ઉદયો અથવા તો કર્મનો વિપાક જેને કારણે જે દશા અશુદ્ધિની થાય છે એવી અશુદ્ધિની દશા અને જીવનો પુરુષાર્થ શુદ્ધિનો પુરુષાર્થ આ બંને ભેગું થઈને ગુણસ્થાન બને. તો એવા ગુણસ્થાન થવામાં કર્મ જે છે એક એના ઉદયો છે. એટલા માટે એમ કહ્યું કે જૂના કર્મ એ વ્યાપક થઈને ગુણસ્થાનમાં વ્યાપે છે. એટલે ગુણસ્થાન એ કર્મના ઉદયનું વ્યાપ્ય છે. ગુણસ્થાન છે એનો અર્થ જે છે કે કર્મના ઉદયો ત્યાં વ્યાપી રહ્યા છે. એટલે એને બીજી રીતે એમ કહેવામાં આવ્યું કે કર્મ વ્યાપક થઈને ગુણસ્થાનને કરે છે અથવા તો ગુણસ્થાન તેનું વ્યાપ્ય છે. કર્મ વ્યાપક છે અને ગુણસ્થાન તેનું વ્યાપ્ય છે. આપણે ભાવ્ય અને ભાવકમાં પણ સમજ્યા હતા કે કર્મના ઉદય છે તે ભાવક છે અને જીવ એવા ઉદયોનું લક્ષ કરી અને જેવા ભાવે પરિણમે છે એ એનું ભાવ્ય છે. એટલે એવો ભાવ્ય ભાવક સંબંધ જીવને ત્યારે જ હોય કે જીવ પોતે પોતાના સ્વરૂપથી છૂટીને ચ્યુત થઈને ખસીને એ પરનું લક્ષ કરે છે. એટલે કે કર્મના ઉદયો આવ્યા છે એનું લક્ષ કરે છે તો એ જીવ ભાવ થાય છે. તો એ જીવ એવો ભાવ્ય થાય છે અને પેલા કર્મના ઉદયને ભાવક કહેવાય. પણ જો એનું લક્ષ નથી કરતો તો એ જ કર્મના ઉદયને આપણે ભાવક નથી કહેતા. આ વાત અગાઉ આપણે સમજ્યા હતા. અહીંયા વ્યાપક અને વ્યાપની વાત છે. એ વ્યાપકપણું પણ કર્મના ઉદયનું જ છે. એને વ્યાપક ક્યારે કહેવાય? પેલા ભાવક કહેવાય એ સમજાય. એ રીતે અહીંયા વ્યાપક ક્યારે કહેવાય કે જ્યારે એ કર્મના ઉદયો છે એમાં દેખાય, એ પરિણામો ત્યાં દેખાય. એટલે એ પરિણામો ક્યાં દેખાય છે? ગુણસ્થાનમાં દેખાય છે. ગુણસ્થાનની અંદર એ અશુદ્ધિ રૂપે દેખાય છે. શુદ્ધિ અને અશુદ્ધિ બે ભેગા થતા ગુણસ્થાન થાય. શુદ્ધિ ઘટતી જાય અને અશુદ્ધિ વધારે હોય તો સમજવું કે ગુણસ્થાન નીચું છે. અને જો શુદ્ધિ વધતી હોય અને અશુદ્ધિ ઓછી હોય તો ગુણસ્થાન ઊંચું હોય. એટલે ચોથા ગુણસ્થાને શુદ્ધિ અને વૃદ્ધિ બંને છે. અને પછી જો એને પડવાનું થાય તો શુદ્ધિ ઘટી અને ફરી પાછું એ અશુદ્ધિ વધી એટલે નીચે આવે છે. અને ફરી પાછો એ ઉપર જાય છે તો એની શુદ્ધિ વધે છે અને અશુદ્ધિ ઘટે છે. અને જેમ જેમ શુદ્ધિ વધતી જાય છે એમ એ અશુદ્ધિ ઘટતી જાય છે, એનો મોક્ષ માર્ગમાં વિકાસ છે. એટલે એ બધાને જણાવવામાં આવ્યા છે કે એ કેટલો વિકાસ થયો, તે ગુણસ્થાન દ્વારા સમજાવવામાં આવ્યો કે ભાઈ તારો અત્યારે આટલો વિકાસ થયો, તું અત્યારે આ દશામાં છો, એ ગુણસ્થાન દ્વારા બતાવવામાં આવ્યું. હવે ગુણસ્થાનની અંદર એ અશુદ્ધિના અંશો હોય નહીં તો ગુણસ્થાન બનતા જ નથી. એટલે અશુદ્ધિના અંશો તો છે જ, અને અશુદ્ધિના અંશો થવાનું કારણ પેલા કર્મના ઉદય. હવે એ અશુદ્ધિના કર્મ અંશો એ કર્મના ઉદયને કારણે જ્યારે થઈ રહ્યા છે તો એ વખતે કર્મને વ્યાપક કહેવાયું, ત્યારે એ વખતે કર્મને વ્યાપક કહેવાયું. અને એ વ્યાપક છે તો એનું વ્યાપ શું છે? તો કે કર્મ એ ગુણસ્થાન છે તે એનું વ્યાપ્ય છે. જ્યારે કર્મના ઉદયને ભાવક કહેવામાં આવ્યું ત્યારે શું હતું? તો કે જીવના એવા ભાવ થતા હતા, એ જેવા ઉદય આવ્યા એવા ઉદયના લક્ષ્ય થતા ભાવ હતા, તો એને ભાવક કહેવામાં આવ્યું. એટલે એકની એક વસ્તુને એ શું એના પરિણામ થઈ રહ્યા છે એ પ્રમાણે એને સંજ્ઞા આપવામાં આવે, એને નામ આપવામાં આવે. કર્મને વ્યાપક પણ કહેવાય, કર્મને ભાવક પણ કહેવાય. પણ ત્યાં ભાવક કહીએ ત્યારે શું સમજવું અને વ્યાપક કહીએ ત્યારે શું સમજવું એ વાતને અહીંયા સમજવાની છે. જો આટલી વાત બરાબર સમજાશે તો આગળ કરતા કર્મ અધિકારમાં બહુ સહેલાઈથી બધું સમજાશે. કેમ કે વ્યાપ વ્યાપકપણું આપણે બરાબર સમજવું પડશે. ભાવકપણું સમજ્યા હતા એ જ રીતે આ વ્યાપકપણું છે. તો હવે ફરીથી વાંચીએ એટલે બરાબર સરસ રીતે બધાને વાત ઉતરી જશે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે અહીંયા કે જૂના કર્મ વ્યાપક થઈને તે 13 ગુણ સ્થાનને વ્યાપને કરે છે. જૂના કર્મ વ્યાપક છે અને 13 ગુણ સ્થાન તેનું વ્યાપ્ય છે, તથા 13 ગુણ સ્થાન. હવે બીજી વાત આગળ લે છે કે 13 ગુણ સ્થાન વ્યાપક થઈને નવા કર્મને વ્યાપને કરે છે. આ બીજી વાત. જો આપણે એ 13 ગુણસ્થાનને વ્યાપક ગણીએ તો 13 ગુણસ્થાનને વ્યાપક કહીએ તો શું થાય? તો કે પછી 13 ગુણસ્થાન વ્યાપક થઈને નવા કર્મને કરે, એનો વ્યાપ ક્યાં પહોંચે? તો નવા કર્મ કરવામાં એનો વ્યાપ પહોંચે. એ ક્યાં વ્યાપે? નવા કર્મ કરવાને વિશે. એટલે 13 ગુણસ્થાન, એ 13 ગુણસ્થાન છે એ બધા શું છે? તો કર્મના વ્યાપક પ્રાણી અપેક્ષાએ એ બધા કર્મનો એ વ્યાપ છે. કર્મ જ્યારે વ્યાપક થાય તો 13 ગુણસ્થાન એનું વ્યાપ છે. પણ 13 ગુણસ્થાન વ્યાપક હોય તો શું હોય? તો કે નવા કર્મો જે છે એને લીધે બંધાય છે. તો નવા કર્મ છે એનું વ્યાપ છે. હવે પાછો પ્રશ્ન લીધો છે અહીંયા, સ્વદ્રવ્ય વ્યાપક. જો અહીંયા સ્વદ્રવ્યને વ્યાપક લીધું છે પ્રશ્નમાં, બહુ શાંતિથી સમજવા જેવું છે, તત્વની વાત છે. સ્વદ્રવ્ય વ્યાપક અને તેની પર્યાય તે વ્યાપ, એમ વ્યાપ વ્યાપકપણું સ્વદ્રવ્યમાં જ હોય છે ને, સિદ્ધાંતની વાત છે. હવે એના વિશે ગુરુદેવે જે વાત કરી છે એ આપણે સમજીએ. બહુ સરસ રીતે ઊંડાણથી બધી વાત કરી છે. કદાચ ન સમજાય તો ચિંતા ના કરશો, ફરીથી વાંચશો એટલે સમજાઈ જશે. જરૂર લાગે તો આપણે ફરીથી બેસી અને એનો વધારે વિચાર કરીશું, વિસ્તાર કરીશું. આ વસ્તુ સમજાવવી થોડી અઘરી છે. હમણાં જ ગઈકાલે જ એક બહેનનો ફોન આવ્યો, અહીંયા અભ્યાસી છે, સમયસારનો અભ્યાસ કરે છે, ગુરુદેવના પ્રવચનો સાંભળે છે, કર્તા કર્મ અધિકારમાં એમને ત્યાં સુધી પહોંચ્યા છે અને કર્તા કર્મ અધિકારના ઘણા પ્રવચનો સાંભળ્યા છે. પણ એમનો પ્રશ્ન આ સંબંધી જ હતો કે મને હજી વ્યાપ વ્યાપકપણું એ બરાબર સમજાતું નથી, કેમ કે એ સમજાયું નથી તો એમાં મુશ્કેલી પડશે બધી. એટલે એવું તો બધાને થોડું થોડું થતું હોય છે બીજી ત્રીજી વખત, અથવા તો વધારે આપણે એનો વિસ્તાર કરીએ, ડિસ્કશન કરીએ, એટલે ધીરે 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 સમજાઈ જશે. પણ એમ ન રાખવું કે મને ન સમજાય, એવું તો ક્યારેય ન રાખવું. ભગવાન આત્માને શું ન સમજાય? જ્ઞાન સ્વભાવ છે પ્રભુ, જરૂર સમજાશે, બધું સમજાશે. અને આ સમજીએ છીએ એટલે અંદરમાં જે ભાવ થાય છે ને એ બધા ખૂબ શુદ્ધ થઈ જાય છે. શરૂઆતમાં એમ લાગે કે આટલું બધું તત્વ ન સમજીએ તો, માત્ર માળા ગણ્યા કરીએ તો શું ખોટું, એવું સ્વરૂપ ધર્મનું નથી પ્રભુ. આ બધું સમજીએ છીએ એટલે ખ્યાલ આવે છે કે ઓહો, આ મારો આત્મા, ભગવાન આત્મા, આવો ભગવાન આત્માનો એમાંથી ખ્યાલ આવે છે. અને એમાં મોક્ષ માર્ગ આપણને જાતે જ સમજાઈ જાય છે કે આ રીતે મારે પ્રવર્તવાનું છે, એ જાતે સમજાઈ જાય છે. એટલે આ બધી વાત બહુ પ્રયોજનભૂત કરી છે, એટલે શાંતિથી સમજવી, બધું સમજાશે. આપણે અહીંયા વાત એ કરી રહ્યા છીએ કે સ્વદ્રવ્ય વ્યાપક અને તેની પર્યાય તે વ્યાપ્ત, બરાબર છે? વ્યાપ્ત પર્યાય છે, પરિણામો, જે પરિણામ છે તે વ્યાપ્ય. એમ વ્યાપ્ય વ્યાપકપણું સ્વદ્રવ્યમાં જ હોય છે ને, પ્રશ્ન કર્યો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, બરાબર છે કે ત્યાં 109 થી 112 ગાથા તો કરતા કર્મપણું બતાવવું છે, તેથી જે ગુણસ્થાન છે એ જ કરતા છે, અને નવા કર્મનું બંધન થયું તે એનું કર્મ છે, એટલે કે એનું કાર્ય છે. ગુણસ્થાનને કરતા કહી અને નવા કર્મ જે બંધાય એને એનું કાર્ય કહેવામાં આવ્યું. એ 109 થી 112 ગાથામાં આવશે. કરતા કર્મ કઈ રીતે છે, કરતા કર્મ અધિકારમાં કરતા અને કર્મ એ કઈ રીતે સંબંધ છે એ દર્શાવવું છે અને એ સમજાવવું છે, ત્યારે ત્યાં એ વાત લીધી છે કે ગુણસ્થાન છે એ કરતા, ગુણસ્થાન છે તે કરતા, અને ગુણસ્થાન કરતા હોય, બરાબર છે, ત્યારે એનું કાર્ય અથવા તો કર્મ શું છે, તો કે નવા કર્મનું બંધન થયું તે કર્મ છે. ગુણસ્થાન છે તે શું કહ્યું, કર્મ કરતા છે, કરતા છે એટલે વ્યાપક કહ્યો એને. ગુણસ્થાનને વ્યાપક કહીએ તો પછી એનું કાર્ય અથવા કર્મ શું થાય, અહીંયા કર્મનો અર્થ કાર્ય છે. તો ગુણસ્થાન જ્યારે કરતા થયો છે અને એનું કાર્ય જે થઈ રહ્યું છે તો એ કાર્ય નવા કર્મ રૂપે હોય, નવા કર્મ બંધાય એ એનું કાર્ય. તો ગુણસ્થાન વ્યાપક છે અને કર્મ બંધાય છે એ એનું વ્યાપ છે. કર્મ બંધાયા એ પરિણામ થયા ને, નવા કર્મ જે બંધાય એ પરિણામ થયા, એ પર્યાય થઈ, એ અવસ્થા થઈ, એટલે એ એમાં વ્યાપ્યું. શેમાં? ગુણસ્થાન, ગુણસ્થાન દ્વારા એ નવા કર્મમાં વ્યાપ્યું. ફરીથી, ગુણસ્થાન છે તે વ્યાપક થાય. વ્યાપક થાય તો એનું વ્યાપ ક્યાંક હોય કે ન હોય? વ્યાપ કઈ રીતે હોય, પરિણામ રૂપે હોય અથવા તો પર્યાય રૂપે હોય. વ્યાપકનું વ્યાપ પરિણામ રૂપે અથવા તો પર્યાય રૂપે હોય. પરિણામ કહો કે પર્યાય કહો, એ પર્યાય છે, પરિણામ છે, એ શું થયું છે, એ કાર્ય થયું, એ કામ બન્યું ને, કામ થયું, કાર્ય થયું, કર્મ થયું. તો એ કાર્ય એ ક્યાં થાય, કઈ રીતે થાય, તો કે નવા કર્મ બંધાવા રૂપે જે કાર્ય થયું, નવા કર્મ બંધાયા એવું જે કાર્ય થયું, તો એ કાર્ય થયું છે તો એમાં શું વ્યાપ્યું છે, એમાં શું વ્યાપ્યું છે, તો એ ગુણસ્થાન છે એ વ્યાપેલા છે. કેમ કે ગુણસ્થાન વ્યાપક થયા છે એટલે કે ગુણસ્થાન છે, શુદ્ધિને શુદ્ધિના અંશો છે તો નવા કર્મ બંધાય છે. એટલે જ્યારે ગુણસ્થાન વ્યાપક હોય તો નવા કર્મ બંધાય. પણ ગુણસ્થાન કેવી રીતે થયા એની વાત કરતા હોઈએ તો આપણે એમ કહીએ કે જૂના કર્મ હતા, જૂના કર્મ હતા એ વ્યાપક થયા તો એ ગુણસ્થાન થયા, એ ગુણસ્થાનને કરે. અને ગુણસ્થાન કોને કરે, નવા કર્મને કરે. ગુણસ્થાન કોને કરે, નવા કર્મને કરે. એટલે સહેલું થઈ જશે. ગુણસ્થાન છે તે વ્યાપક છે અને જે કર્મ નવા બંધાયા તે એનું વ્યાપ્ય અથવા અવસ્થા છે, પરિણામ છે, પર્યાય છે, એમ કહ્યું છે. એ ક્યાં 109 થી 112 ગાથાની અંદર એ કરતા કોણ અને કર્મ કોણ એ દર્શાવવા માટે, કરતા અને કાર્ય એ દર્શાવવું છે, એટલા માટે એ રીતે વાત ત્યાં લેવામાં આવી છે. 13 ગુણસ્થાન પૂદગલ છે તે કોના કરતા છે. હવે આગળ વાત એને સમજાવીએ તો એ ગુણસ્થાનને કરતા કયા, તે કોના કરતા થયા, નવા કર્મ બંધાય છે તેના. અને 13 ગુણસ્થાન પૂદગલ છે, એ પૂદગલ છે તે વ્યાપક થઈને નવા કર્મની અવસ્થા, નવા કર્મની અવસ્થાને કરે છે એટલે વ્યાપ કરે છે, એ વ્યાપ્યને કરે છે, ત્યાં વ્યાપે છે. 13 ગુણસ્થાનને જળની સાથે વ્યાપ વ્યાપક સંબંધ બતાવ્યો છે. કોની સાથે, કર્મની અવસ્થાને કરે એટલે કર્મ તો જળ છે, એટલે ગુણસ્થાનને વ્યાપ વ્યાપક પણ કોની સાથે છે, જળ સાથે છે. જુઓ આ રીતે પણ સિદ્ધ થયું કે ગુણસ્થાન છે એનો સંબંધ જળની સાથે છે અને વ્યાપ વ્યાપક પણ જળ સાથે છે, જીવ સાથે નથી. વ્યાપ વ્યાપક પણ તો સ્વદ્રવ્યમાં જ હોય છે. હવે પેલો પ્રશ્ન છે ને એની સ્પષ્ટતા હવે આવે છે, અહીંયા વધારે સ્પષ્ટતા. કે વ્યાપ વ્યાપકપણું તો સ્વદ્રવ્યમાં જ હોય છે, પરની સાથે વ્યાપ વ્યાપક સંબંધ હોય જ નહીં. વાત તો બરાબર જ છે. ઉપર પ્રશ્ન કર્યો હતો ને, સ્વદ્રવ્ય વ્યાપક હોય અને એની પર્યાય તે વ્યાપ્ય, એવું વ્યાપ વ્યાપકપણું હોય, સ્વદ્રવ્યમાં જ હોય, તો અહીંયા એ વાતને અહીંયા પણ એ રીતે લાગુ પાડીએ એટલે શું થાય કે વ્યાપ વ્યાપકપણું તો સ્વદ્રવ્યમાં જ હોય છે એ સિદ્ધાંતને લાગુ પાડીએ તો શું થાય કે પરની સાથે તો વ્યાપ વ્યાપકપણાનો સંબંધ થાય જ નહીં, પણ ત્યાં એ દર્શાવવામાં આવ્યું છે, કર્તા કર્મપણું જે દર્શાવવામાં આવ્યું છે ત્યાં શું દર્શાવવું છે, ત્યાં એ વસ્તુના સ્વભાવની દ્રષ્ટિ કરાવવા એ પ્રમાણે કહ્યું છે કે એ જળ સ્વભાવ છે, ગુણસ્થાનો જળ છે, તો પછી ત્યાં નવા કર્મ બંધાય છે એ જળ જ છે, એટલે બંને જળ એક જ દ્રવ્યમાં થયા, એટલે સ્વદ્રવ્યની અંદર વ્યાપકપણું ને વ્યાપપણું છે, એટલે વ્યાપ વ્યાપકપણાનો સંબંધ સ્વદ્રવ્યમાં જ હોય છે. એ વાત ત્યાં એ રીતે લેવામાં આવી છે. વસ્તુના સ્વભાવની દ્રષ્ટિ કરાવવા એ પ્રમાણે કહ્યું છે. સ્વભાવની દ્રષ્ટિ કરાવવાના પ્રયોજનથી ત્યાં કહ્યું કે વિકાર ભાવ શુભ ભાવ, વિકાર ભાવ એટલે શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ કરતા અથવા વ્યાપક, અને જે નવું કર્મ બંધાય તે એનું કર્મ એ વ્યાપ્ય છે. આ રીતે કેટલા ભંગ પડે છે, આ જુદા જુદા ભંગ દ્વારા આપણને આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે, અને એ જ સાચી સમજણ છે, એ સાચી સમજણ કરવી પડે. ઉદ્ગળના વિપાક પૂર્વક થાય છે, તેથી ગુણસ્થાન છે એ બધા પૂદગલ જ છે, એ વાત અહીંયા તો કરી છે. એટલે પૂદગળ ભાવ, ગુણસ્થાન આદિ એ બધો પૂદગળ ભાવ છે, એ પૂદગળ ભાવ જે છે એ વ્યાપક થાય એટલે નવા કર્મ થાય, એનું કાર્ય થાય, અને જે એનું એ વ્યાપ્ય છે. સ્વભાવ જે છે ભગવાન આત્માનો એ તો શુદ્ધ છે, ચૈતન્ય છે, અને સ્વભાવ જો ચૈતન્ય હોય તો પછી એ ચૈતન્ય જ્યારે કાર્ય કરે અથવા તો એ કરતા થાય તો એનું કાર્ય શું હોય, શુદ્ધ નિર્મળ પર્યાય હોય, કે વિકાર એનું કાર્ય બને નહીં. શુદ્ધ ભગવાન આત્મા ચૈતન્ય એ જ્યારે કરતા થાય તો એનું કાર્ય શું હોય, વિકાર હોય, એનું કાર્ય વિકાર હોઈ શકે, ન હોય. તેથી તે કરતા જો આત્માનો શુદ્ધ ચૈતન્યમય સ્વભાવ એ કરતા અને એનું કાર્ય એ વિકાર હોય, ન હોય. માટે વિકારી કાર્ય એટલે કર્મનું કાર્ય ગણ્યું છે. વિકારી કાર્ય જે થયું એ કર્મના જે ઉદય આવ્યા છે એનું કાર્ય કહ્યું છે, અને તેને નવા કર્મની પર્યાયનું કારણ ગણ્યું છે. કર્મના ઉદય આવ્યા એને લીધે થઈ અને નવા કર્મ બંધાયા એવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે. એટલે એની પાછળનો આશય એવો છે કે એ જીવના નથી, જીવ એટલે મૂળ દ્રવ્યમાં નથી એ અપેક્ષાએ. પણ ત્યાં પણ પેલી વાત તો રહે જ છે, પંચાસ્તિકાયમાં જે વાત આવી, પ્રવચન સારમાં જે વાત આવી, એ વાત તો રહે જ છે કે પર્યાય પોતે પોતાના કારણે જ ઉત્પન્ન થાય છે, અને ખરેખર એ કર્મના ઉદયો એવા એવી પર્યાય કરાવતા નથી, વિભાવભાવ કરાવતા નથી. વિકારી ભાવ થયો એને અહીંયા કર્મનું કાર્ય કહ્યું છે, પણ એમ નથી કે કર્મ ખરેખર એ કાર્ય કરે છે. અહીંયા તો પેલું લક્ષ્ય દ્રવ્ય તરફ લઈ જવું છે, એટલા માટે એને પર્યાયનું કહેવામાં આવ્યું. તો હવે ગૂંચવાળા ન થાય એટલા માટે આપણે સહેલી રીતે વાત આ બધી લઈ લઈએ એટલે સમજણ પડી જશે. કે પહેલી વાત તો એ કે ગુણસ્થાન છે એ શું છે, શુદ્ધિ ને અશુદ્ધિ નું સ્વરૂપ દર્શાવનારી એ પર્યાયો છે. હવે એ પર્યાયને લઈએ, તે દશા છે, એ સ્થિતિ છે. તો એ દશા થવામાં કારણ શું, એવી દશા કેમ થાય શુદ્ધિ ને અશુદ્ધિની, તો કે શુદ્ધિનો પુરુષાર્થ થયો હોય અને અશુદ્ધિ રહી છે, કેમ કે હજી કર્મના ઉદય છે એનો અર્થ કે અશુદ્ધિ રહી છે, એટલે એને કારણે એવી ગુણસ્થાન રૂપે પર્યાયો થાય છે, એ પર્યાય છે અથવા તો એ પર્યાય છે, પરિણામ છે, કાર્ય છે. અને એવું કાર્ય થવાનું કારણ શું છે? તો કે જૂના કર્મનો ઉદય છે તે. એટલે જૂના કર્મ જે છે એ વ્યાપક થઈ અને ગુણસ્થાનમાં વ્યાપે છે. હવે જો ગુણસ્થાનને લઈને વાત કરીએ તો કે ગુણસ્થાન શું કરે છે? એટલે શુદ્ધિની અશુદ્ધિની જે દશા છે એ દશાને કારણે શું થાય? શુદ્ધિની અશુદ્ધિની મિશ્ર દશા છે એને કારણે શું થાય? એ જ્યારે વ્યાપક થાય, એ કરતા થાય, તો એને કારણે નવા કર્મ બંધાય. એનું લક્ષ્ય થતા શું થાય? નવા કર્મ બંધાય. એટલે ગુણસ્થાન કરતા અને એનું કાર્ય નવા કર્મ. હવે આ જૂના કર્મ જે લઈએ, ગુણસ્થાન લઈએ કે નવા કર્મ લઈએ, એ બધું ખરેખર શું છે? એ ખરેખર શું છે? તો કે એ પૂતગળ છે. એને પૂતગળ કહેવામાં આવ્યું. એટલે એ જીવથી જુદું છે. ભગવાન આત્માનું દ્રવ્ય, એ દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો એ દ્રવ્યની અંદર આ કંઈ છે નહીં. એટલે એ અહીંયા તો શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય કેવું છે એ દર્શાવવું છે. એટલે એમાં આ નથી. એટલે એ બધા કર્મના છે એમ કહી અને જુદા પાડ્યા. પણ જ્યારે પ્રવચન સારમાં જે વાત કરવામાં આવી એ અપેક્ષાથી જોવા જઈએ તો, કે બીજી જગ્યાએ શાસ્ત્રમાં ઘણી જગ્યાએ જેમ વાત આવે છે એ રીતે જોવા જઈએ તો એ બધા પણ છે કોના? એ કોના છે? એ જીવના છે. જીવની પર્યાયમાં થાય છે, ભલે ક્ષણિક છે, એક એ પર્યાયમાં જ થઈ રહ્યું છે, પણ એક સમયનું સત્તો છે ને. એટલે ત્યાં એ દર્શાવવું છે કે ભાઈ એ તારી પર્યાયમાં છે અને એને માટે તું જવાબદાર છે. તને એવી પર્યાય થવી જોઈએ નહીં. તારી તો શુદ્ધ નિર્મળ પર્યાય થવી જોઈએ. એટલે તારી ક્યાંક ભૂલ થાય છે કે જેને કારણે તને આવી અશુદ્ધ પર્યાયો થઈ રહી છે. તારું સ્વરૂપ શુદ્ધ છે એટલે પછી તારે એમાં શોધ કરવાની, કે શું શોધ કરવાની, કેમ મને એવી પર્યાય થાય છે? મારી તો શુદ્ધ પર્યાય થવી જોઈએ, છે તો મારી, એમ કહ્યું તો. એટલે પછી આખો મોક્ષ માર્ગ શરૂ થાય કે ના, તો પછી મારું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપે જો હું પરિણમું તો મારી પર્યાય શુદ્ધ થાય, એ સિવાય શુદ્ધ થાય નહીં, એમ કરીને મોક્ષ માર્ગમાં જવાય છે. એટલે ત્યાં પ્રવચન સાર વગેરેમાં જ્યાં જ્યાં જે વાત કરવામાં આવી હોય ત્યાં મોક્ષ માર્ગ તરફ લઈ જવાની વાત છે. પુરુષાર્થ મોક્ષ માર્ગનો કઈ રીતે હોય એની વાત કરી. અને અહીંયા એ મોક્ષ માર્ગના પુરુષાર્થમાં જેના તરફ દ્રષ્ટિ કરવાની છે એ ભગવાન આત્મા કેવો છે એની વાત લીધી છે. એટલે આ રીતે આ બધું બરાબર જેમ છે તેમ બધી જગ્યાએ વ્યવસ્થિત છે. ત્યાં કોઈ વિરોધાભાસ નથી. બરાબર છે? અહીંયા ઘણી ઘણી સૂક્ષ્મતા લીધી છે. ફરીથી વાંચશો તો વધારે સારી રીતે સમજમાં આવી જશે. ગુણસ્થાન પૂતગલ જ છે. નીચે કહે છે કે ભાષા તો જુઓ, પ્રવચન સારની 189 ગાથામાં શુદ્ધ નહીંથી રાગ જીવનો છે એમ કહ્યું છે. ત્યાં શુદ્ધ નહીંથી એટલે કે સ્વદ્રવ્યની પર્યાય એ રાગ પોતાથી પોતાના આશરે કારણે થાય છે, કર્મથી નહીં. ત્યાં એમ દર્શાવવું છે કે કર્મથી નથી થતો, ભાઈ તારી ભૂલને કારણે થાય છે, તારા ઊંધા પુરુષાર્થને કારણે રાગ થાય છે. એટલે ત્યાં એમ કહેવામાં આવ્યું છે. તેથી એ સ્વ આશ્રિત રાગની પર્યાયને નિશ્ચયથી જીવની છે એમ ત્યાં પ્રવચન સારમાં કહેવામાં આવ્યું છે. પણ એ પર્યાય જીવની છે, પણ એ જીવનું દ્રવ્ય કેવું છે એની ત્યાં વાત નથી લીધી. એટલે ગૂંચવાડો કરવાનો પ્રશ્ન જ નથી. ત્યાં પર્યાયની વાત લીધી છે, પર્યાયને મુખ્ય કરીને વાત કરી છે. એ પર્યાય છે એ કોની છે? જીવની છે એમ ત્યાં કહ્યું છે. એમ નથી કહ્યું કે ત્યાં દ્રવ્ય નું સ્વરૂપ કેવું છે એની વાત ત્યાં નથી લીધી. એટલે પર્યાય તો જીવની જ છે, વાત બરાબર જ છે. પણ પર્યાય જીવની થાય, ગમે તેવી પર્યાય થાય, તેથી કંઈ દ્રવ્ય થોડું બદલાય. અહીંયા તો એના ઉપર વજન છે કે ભાઈ એ પર્યાય ગમે તેવી થાય, છતાં શુભ થાય કે અશુભ થાય, એવા ભાવ થાય, એવા પરિણામો થાય, છતાં પણ મૂળ દ્રવ્ય બદલાય નહીં. એટલે મૂળ દ્રવ્ય તો શુદ્ધ જ છે. એટલે આત્મા વ્યાપક થઈને તે શુભાશુભ ભાવના રાગનો કરતા થાય છે, માટે શુભાશુભ રાગ તે આત્માનું વ્યાપ છે એમ ત્યાં પ્રવચન સારમાં કહ્યું છે. શું કહેવામાં આવ્યું છે? આત્મા જે છે એને ત્યાં વ્યાપક થઈ અને લેવામાં આવ્યો, અને એને એ વ્યાપક છે અને એનું વ્યાપ શુભાશુભ ભાવ છે, રાગ છે એમ ત્યાં લેવામાં આવ્યું છે. એ ત્યાં પર્યાયને સિદ્ધ કરવી છે. એટલે કે ભાઈ પર્યાય તારી છે, આત્માની જ પર્યાય છે, બીજાની પર્યાય નથી એ દર્શાવવું છે. પણ દ્રવ્ય એથી કરીને કંઈ અશુદ્ધ છે એમ એનો અર્થ થતો નથી. દ્રવ્યની અંદર એ શુભાશુભ ભાવ છે એમ નથી. એ વ્યાપક પણ બધું જે છે એ ક્યાં છે એ પર્યાય સુધી સીમિત રાખવું એ દ્રવ્યમાં લઈ જવાનું નથી. જ્યાં જ્યાં પ્રશ્ન થાય ત્યારે એ સમજવું કે આ વસ્તુ દ્રવ્યમાં કે પર્યાયમાં, એવો પ્રશ્ન કરવો. બીજો પ્રશ્ન એમ કરવો કે આ સિદ્ધમાં હોય કે ન હોય, એટલે તરત જ બધું સહેલું થઈ જશે. તો અહીંયા સ્પષ્ટ કર્યું છે કે પ્રવચન સારમાં જયારે એમ કહેવામાં આવ્યું કે ભાઈ આત્મા વ્યાપક થઈને શુભાશુભ ભાવનો કરતા થાય જયારે એમ કહેવામાં આવ્યું છે, તો શું અહીંયા તો તમે એમ કહો છો કે આ બધું પૂતગળના કર્મના પરિણામ છે, કર્મના ઉદયના પરિણામ છે, તમે એમ કહો છો શુભાશુભ ભાવને. અને ત્યાં પ્રવચન સારમાં આમ કહ્યું છે તો શું, ત્યાં તો એમ કહ્યું છે કે આત્મા વ્યાપક થઈ અને શુભાશુભ ભાવ રાગનો કરતા થાય તો શું. અને એ શુભાશુભ રાગ છે એ આત્માનો વ્યાપ્ત છે, આત્મા કરતા થઈ વ્યાપક થઈ અને એ શુભાશુભ રાગ જે પરિણામ થયા એ વ્યાપ્ત થયું તો એ આત્માનું છે એમ કહી દીધું છે. તો કહે છે કે ભાઈ એ બધી વાત બરાબર છે, પણ એ પર્યાયમાં છે, પર્યાયની મુખ્યતા વાત કરી છે, પર્યાયને ત્યાં સિદ્ધ કરવી છે કે ભાઈ પર્યાય છે અને એ પર્યાય જીવની છે એમ દર્શાવવું છે એટલે એમ કહેવામાં આવ્યું છે. એથી કરીને એમ નથી થતો એનો અર્થ, એનો અર્થ એવો નથી થતો કે શુભાશુભ ભાવ છે તે દ્રવ્યની અંદર છે, જીવ દ્રવ્યમાં શુભાશુભ ભાવ છે એવો તો કોઈ અર્થ થતો નથી. એટલે જયારે દ્રવ્યની વાત કરીએ ત્યારે તો એ વાત તો રહે જ છે, અહીંયા એ વાતને મુખ્યતાથી કહેવામાં આવી કે જે દ્રવ્ય સ્વભાવ છે, અહીંયા દ્રવ્ય સ્વભાવ જણાવો છે, તો કેવા દ્રવ્ય સ્વભાવની અંદર એ શુભાશુભ ભાવ નથી, ગુણસ્થાન નથી, એ બધું એની અંદર નથી, એટલે એને પૂતગળનું કહેવામાં આવ્યું અને એને અચેતન પણ કહેવામાં આવ્યું. આ રીતે ગુણસ્થાનોનું પૂતગળ સાથે, ગુણસ્થાનોનું પૂતગળ સાથે, જીવ સાથે નહીં પૂતગળ સાથે કર્તા કર્મ પણ સિદ્ધ કર્યું છે. હવે એની વાત આપણે આવતી વખતે વધારે લઈશું, ફરીથી આ વાતને પણ સમજશું, વ્યાપકપણાને પણ ફરીથી સમજશું. બધાને ખાસ વિનંતી કે આ બધું વાંચી જવું અને વાંચ્યા વિના સમજણ પડશે નહીં. જેઓ પુસ્તક લીધા વગર સ્વાધ્યાય કરે છે એમને આ મુશ્કેલી પડશે સમજવામાં, એટલે ખાસ મારી વિનંતી છે કે પ્રભુ પુસ્તક રાખો, કોમ્પ્યુટરમાં રાખો અથવા તો તમે હાર્ડ કોપી તરીકે રાખો, પણ પુસ્તક રાખો. પુસ્તક વિના તમને આ મુશ્કેલી પડશે સમજવામાં, પુસ્તક જરૂરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
તદ ધ્યાન